અનુવાદ 15 પરમ કૃપાળુ શ્રીજી મહારાજ તેમના અનાદિ મહામુક્તરાજ અબજી બાબા સદગુરુઓ તથા આ દિવ્ય સભાને કોટાન કોટી વંદન કરું છું. મહારાજ એમ કહે છે કે હું તમને ઓળખાયો એ તમારું પરમ ભાગ્ય છે, એ વાત તો ચોક્કસ. કારણ કે બધા અવતારો પછી અવતારી એવા મહાપ્રભુ પ્રગટ થયા અને એ જેમને ઓળખાય એમણે પોતે કેટલા સુકૃત કર્યા હોય, ઘણા બધા સુકૃત કર્યા હોય ત્યારે એ મહાપ્રભુ ઓળખાય. એ ઉપરાંત સારો જોગ મળે કે જેમાં રહીને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈને લક્ષ્યાર્થ થાય. આપણને જોગ તો સારો મળ્યો છે. એક ફરિયાદ એવી હોય છે કે મહારાજને આવા મુક્તો મળ્યા ત્યારે ગાઢ સંકલ્પ બંધ થતા નથી, ધ્યાન કરતા બીજા વિચારો આવે, મૂર્તિ બરોબર દેખાય નહીં અને સુખ આવે નહીં. તેમાંય મહારાજે તો મૂર્તિમાં રાખ્યા, છતાંય આવું કેમ બને? મહાપ્રભુ ઓળખાયા. પૂર્વે ઘણા સુકૃત કર્યા હોય, ઘણા પુણ્ય તપ જપ કર્યા હોય તો જ બને, છતાં પણ આમ કેમ? ગુણાતીતાનંદ સ્વામી પોતે એમ કહે છે કે ગાઢ સંકલ્પનો અભાવ એ જ અક્ષરધામનું સુખ. ભગવાનની મૂર્તિ સંભાળતા જો ગાઢ સંકલ્પ બિલકુલ ન થાય અને મહારાજની તદાકાર મૂર્તિ આપણને અંતર્વૃત્તિએ દેખાય તો એ અક્ષરધામનું સુખ. હવે વસ્તુ એમ છે કે મહારાજના સ્વરૂપના અંગ્રેજીમાં કન્સેપ્ટ કહે, ગુજરાતીમાં તેનો સ્પષ્ટ ખ્યાલ. હવે સ્પષ્ટ ખ્યાલ શું? કે મહારાજનું સ્વરૂપ આપણે ઉપર ઉપરથી આખો આભાસ જોઈએ છીએ, પણ મૂર્તિ જેમ છે એમ નથી ધારતા. આપણને લાગે કે મહારાજ જ હોય, પણ જેમ તમે મને દેખો ને હું તમને જોઈ શકું એટલી જ સ્પષ્ટ રીતે અંતરવૃત્તિએ દેખાય ત્યારે આંખ સામે મૂર્તિ હોય ને આંખ ઉગાડીને મૂર્તિ જ હોય અને પછી આંખ બંધ કરી એ જ મૂર્તિ પ્રતિલોમપણે ચૈતન્યમાં જોઈએ. ચૈતન્ય નિરાકાર છે, ભગવાનનું તેજ જે પ્રકાશ એ પણ નિરાકાર. તો નિરાકાર ને નિરાકાર એ રીતે સાથે એકતા તો થાય જ ને. આ ટ્યુબલાઇટ સાથે સૂર્યના પ્રકાશની એકતા તો થાય છે, નહીતર તો સૂર્યનો પ્રકાશ એક બાજુ રહે ને ટ્યુબલાઇટનો એક બાજુ, એમ નથી બનતું. ત્યારે આપણા ચૈતન્યને અક્ષરધામ રૂપ બનાવી દઈએ. અક્ષરધામ રૂપી એકતા આમ ધ્યાનનો એક પ્રકાર છે કે આપણે એમ માનીએ કે આપણો ચૈતન્ય પ્રકાશ તેજોમય સ્વરૂપ છે. એ તેજોમય આપણે અક્ષરધામના તેજ સાથે વિલીન થઈને મહારાજની મૂર્તિ એ જ તેજમાં ધારવી દેખાય. કારણ કે ચૈતન્ય નિરાકાર, એને વળી આંખો કેવી? ચૈતન્ય સમગ્ર ચૈતન્ય ભલે નિરાકાર, ચેતના નિરાકાર, પણ એ સમગ્ર ચૈતન્ય આંખનું કામ કરે, કાનનું કામ કરે, દસે ઇન્દ્રિયોનું કામ કરે દિવ્ય સ્વરૂપે. આખો ચૈતન્ય એ નેત્ર છે. હવે એ ચૈતન્યમાં મહારાજની મૂર્તિ જોવાની. ધારો કે આ મૂર્તિ તમે ધારતા હો, બદલ બદલ નહીં કરવાનું, ઘડીકમાં પેલી મૂર્તિ, ઘડીકમાં આ, જુઓ અહીં કેટલાય સ્વરૂપ છે, એક બે ત્રણ ચાર, ચાર સ્વરૂપ તો છે જ, તો એ ચારેય સ્વરૂપ ભલે રાખ્યા, પણ એ ચારેય સ્વરૂપમાંથી જે સરસ લાગે અથવા બીજું કોઈ સ્વરૂપ ક્યાંય જોયું હોય એમનો ફોટોગ્રાફ પાડી લેવો, અને પછી એ સ્વરૂપ કેમ જોવું? અક્ષરધામ સાથે પોતાના આત્માને મિલાવીએ એટલે આ દેહ રહ્યો હવે? ચૈતન્ય તો નિરાકાર છે, આ દેહ તો સાકાર છે, તો દેહને તો ભૂલવો જ પડે કે નહીં? ભૂલવામાં શું નથી એમ ધારી લઈએ, ઇટ ઇઝ નોટ, એ વિચાર જ બંધ કરી દેવો બિલકુલ. હવે એમ ધારીએ કે તેજનો સમૂહ છે, એમની સાથે આપણા આત્માની એકતા છે, એ આપણો એ શબ્દ કોણ બોલે છે? આત્મા પોતે જ પોતાને કહે છે કે આપણા આત્મા. એટલે આપણા આત્માનો અર્થ તો એ થાય ને કે આપણે જુદા ને આત્મા જુદા, એમ ને. આત્માને આત્મા પોતે બોલે છે કે આપણા આત્માની ભગવાનના સ્વરૂપ સાથે એકતા કરીએ, અને તેજની અંદર, તેજના સમૂહમાં મહારાજની મૂર્તિ ધારીએ. આ એક ધ્યાનનો પ્રકાર. હવે આ ધ્યાનના પ્રકારથી કોન્સન્ટ્રેશન એ મૂર્તિ ઉપર કરવું પડે ને, તો સન્મુખ ભાવ તો રહ્યો નહીં ને, ચૈતન્ય તેજ સાથે એકરૂપ થઈ ગયું, બરાબર? અચ્છા, તો તેજ સાથે એકરૂપ થઈ ગયો તો આખા તેજના સમૂહની અંદર એ મૂર્તિ, એ ચૈતન્ય, એના અણુએ અણુ નેત્ર બનીને જુએ છે, અને પછી આંખ ઉઘાડીએ અને તે મૂર્તિ જોઈએ, અને પછી તેજના સમૂહમાં મૂર્તિ ચૈતન્ય કરીને જોવાય, બરોબર? હવે આની સાથે બીજી એક વાત કરી દઉં ધ્યાનની, કે એ ચૈતન્ય પ્રકૃતિ અને શ્રીજી મહારાજના પ્રકાશરૂપ ચૈતન્ય પ્રકૃતિ, એ બે જુદી વસ્તુ છે. ટ્યુબલાઇટનો પ્રકાશ અને આ દિવસનો પ્રકાશની એકતા છે, પણ તેમાં અલગપણું પણ છે. તો મહારાજની પ્રકાશરૂપ જે ચૈતન્ય પ્રકૃતિ, તે આપણા ચૈતન્યને ધીમે 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 સાકાર બનાવી દે છે. જેમ વાયુ, તો એ નિરાકાર છે, એમાંથી પ્રવાહી બને, એમાંથી બરફરૂપી ઘન પદાર્થ બને, તેમ ભગવાનની દિવ્ય ચૈતન્ય પ્રકૃતિ, તે પ્રકાશરૂપ, એ આપણી ચૈતન્ય પ્રકૃતિ, જેને આપણે એની સાથે મિલાવી દીધી, એને ધીરે 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 સાકાર બનાવે છે, અને એ સાકાર જગ્યા રોકતી નથી, કારણ કે એ દિવ્ય છે. ભૌતિક પદાર્થના તમામ ગુણધર્મોથી એના ગુણધર્મો તદ્દન અલગ છે. બે વસ્તુ હોય તો આમ ગણીએ તો બે અલગ અલગ જગ્યા રોકે છે કે નહીં? અંદર જતી રહે છે? ના, તો એવું નથી. આપણો ચૈતન્ય દિવ્ય સાકાર બને. જો ચૈતન્ય દિવ્ય સાકાર બને તો એક તેજ બીજા તેજ સાથે ભળી જાય છે કે નહીં? એક શક્તિ બીજી શક્તિ સાથે ઓતપ્રોત થઈ જાય છે કે નહીં? હીટ એક બાજુ, એક બાજુ લાઇટ, એક બાજુ સાઉન્ડ, એવું કંઈક અલગ અલગ રહે છે? એ એકબીજા સાથે મર્જ થઈ જાય છે, બરોબર? હીટની અંદર લાઇટ, લાઇટની અંદર સાઉન્ડ, અને પછી આપણે અલગ પાડીએ એ વાત જુદી. એવી જ રીતે એ દિવ્ય સાકાર જ્યારે બને ત્યારે તે ચૈતન્ય કોનું ધ્યાન કરતો હતો? સ્વામિનારાયણ ભગવાનનું, સર્વોપરી પરમાત્માનું. એ સર્વોપરી પરમાત્મા એ જ છે જેની સાથે એ ચૈતન્ય જ્યારે એકરૂપ થતો હતો ત્યારે એ પ્રભુ જેવો જ દિવ્ય સાકાર થઈ જાય છે અમુક સમયે. આ ધ્યાન કરો પહેલાં, અને જ્યારે એકરૂપ થઈ જાય ત્યારે એની એટલી એકતા થાય છે કે ભગવાનના મસ્તકે મસ્તક ને ચરણે ચરણ બધું એકરૂપ લાગે. અને પછી ભગવાનની જો કૃપા ઉતરે એમ કરતાં કરતાં તો સુખ આવવા માંડે. જેમ પાણીમાં પડીએ ને ઠંડુ લાગે, લાગે ને, પાણીનો હોજ હોય ને અંદર કૂદકો મારીએ તો કેવી મજા પડે ને. તરવૈયો હોય, સ્વિમિંગ કરે, એને મજા ન પડે તો તે સુખનો અનુભવ થાય ત્યારે એની વાત જુદી થઈ જાય. રોમે રોમ સુખ ભોગવે છે. રોમે રોમ શું? ત્યારે આપણને અત્યારે આહી મારે તો થોડુંક ખબર પડે કે બધે થોડું થોડું. આ સુખનો અનુભવ એવો છે કે સમગ્ર રીતે જેમ લાડવામાં જુદી જુદી વસ્તુ ના હોય, લાડવો બનાવે તો ખાંડ, ગોળ, ઘી, એલચી એ બધાનો સ્વાદ જેમ ભેગો આવે ને, એમ મહારાજની મૂર્તિનું સુખ વિવિધ હોવા છતાંય એવું સરસ લાગે છે. ત્યારે વિવિધતાનો અનુભવ થાય છે. હવે લાખો વર્ષ થઈ જાય, અનંત જન્મ થઈ જાય. અનંત જન્મથી ચાલે છે હો, જ્યાં સુધી પરમપદ ન પમાય ને. આ રીતે અક્ષરધામમાં મૂર્તિ ભગવાનના પ્રકાશ સાથે ચૈતન્યને મિલાવીને ધ્યાન કરવું તો સહેલું થઈ ગયું. મહારાજ જ જોઈએ તો કંઈક લક્ષ્ય ઇન્વર્ટ થાય, અંદર ભીતર તરફ આપણું આખું લક્ષ્ય ચૈતન્ય કેન્દ્રિત થાય. ત્યારે આ મૂર્તિ ધારતા હો તો એ મૂર્તિ તમને પ્રત્યક્ષ લાગે એવી ને એવી દેખાય. બહાર લાગે, તમે ભ્રમર ધારો તો બીજા દિવસે પાછો કોન્સેપ્ટ સમજાણો પણ જોવામાં અનક્લિયર થઈ જાય. એવું ને એવું ન દેખાય, એવી ને એવી આંખ દેખાવી જોઈએ. તો એ આંખ ઉપર મન કેન્દ્રિત કરવું પડે કે નહીં કહો? આખું સ્વરૂપ પાકું કરવું સમજો પહેલાં. સુખ તો ત્યારે જ આવે કે નહીં, મજા તો ત્યારે જ પડે ને. તો ભગવાનનું દરેક અંગ એટલું બધું રમણીય છે કે ભગવાન પોતે જ મનુષ્ય રૂપે પ્રગટ થાય તોય એટલું સૌંદર્ય લઈ અને ન પ્રકાશી શકે. જો પ્રકાશે તો જીવો બધાએ ખેંચાઈ જાય, બધી પ્રવૃત્તિઓ બંધ, આખું ઠપ જગત. એક પણ અંગ એવું નથી કે જે અતિ સુંદર ન હોય. એટલું સિમેટ્રિકલ છે, દરેકે દરેક અંગ કેટલું રમણીય લાગે છે. એ કિશોર મૂર્તિ 8 વર્ષના બાળક જેવી નિર્દોષ હોય છે, એકદમ ઇનોસન્ટ. ત્યારે આ ધ્યાન કરતાં કરતાં જ્યારે સાકાર નિશ્ચય કરે, જે સ્વરૂપનું ધ્યાન કરતા હોય ને, એ સ્વરૂપ અતિ રમણીય, એક ઝબકારામાં થઈ જાય, આખું પલટાઈ જાય. એ સ્વરૂપ જે મૂળ સ્વરૂપ છે પ્રભુનું, એ અતિ રમણીય છે. એમ પ્રતિલોમ ધ્યાન કરતાં કરતાં મહારાજની મૂર્તિ નાસિકા જેવી હોય એવી જ દેખાવી જોઈએ. એક જ મૂર્તિ જ્યારે મંદિરોમાં જાઓ દર્શન કરવા તો એ જ મૂર્તિ સામે જોવી. ખૂબ પાકું કર્યું હોય તો સામું તરે ને, આંખ સામું, આંખ સામે એક આભાસ થાય કે નહીં મૂર્તિનો? બહુ અભ્યાસ થાય ત્યારે આ મૂર્તિ જોવા જાઓ ને તો આ જ મૂર્તિ સામે આબેહૂબ દેખાય, કારણ કે એ દ્રઢ થઈ ગઈ. અભ્યાસ કરજો. આપણે ક્યાં અભ્યાસ કર્યો છે? હજી તો શરૂઆત પણ નથી કરી. 18 વર્ષ સુધી અભ્યાસ કર્યો ત્યારે માંડ રોટલો કમાતા થયા, બરાબર? અથાક પરિશ્રમ, આખો દિવસ મહેનત કરવાની, સવારથી સાંજ સુધી, આખો મહિનો મજૂરી કરે ત્યારે 5-6 હજાર રૂપિયા હાથમાં મળે આવી મોંઘવારીમાં. તમે કેટલો પરિશ્રમ કર્યો? એ પરિશ્રમ કરતા કંટાળો લાવીએ છીએ, લહેરથી કરીએ છીએ? તો પછી આ મહાપ્રભુજીના દર્શન કરવા હોય તો કેટલો આનંદ થવો જોઈએ. તો શરૂઆત કરીએ છીએ, રાતોરાત થઈ જાય તો પરમપદને પામવું હોય તો થોડોક સમય તો કાઢવો પડે ને. તો મહારાજ કહે છે, બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી જવું, રાત્રે જાગી જાઓ તો તે સમયે શાંતિ હોય, અથવા જે સમયે સાત્વિક ગુણ પ્રવર્તતો હોય એ વખતે ધ્યાન કરવું, કે જેથી બીજા ગાઢ સંકલ્પ આવરણ કરે નહીં, બરોબર? ત્યારે મહારાજની મૂર્તિમાં આવરણ કરનાર માયા જતી રહી. તો એક વસ્તુનું ધ્યાન રાખો, બીજી વસ્તુ એ કે એ પ્રયત્નની સાથે સમજી લ્યો નિશ્ચય કે આ દેહ તો જેમ પેલામાં ભૂલી ગયા તેમ દેહ જ ભૂલી જઈએ. મહારાજને આમ રાખે છે ને ઘણીવાર પ્રતિલોમ, તો આપનું કાર્ય નિશ્ચિત છે કે નહીં? ત્યારે આવું ધ્યાન કરતા તે કંઈ ભૂલવું પડતું નથી? ભગવાન, પ્રભુજી, શાઇન્સ ઇન હિમ, ભગવાનનો પ્રકાશ તેનામાં ઝળકે છે. બીજાને એ આવિર્ભાવથી કુદરતી અંદરથી જ અસર થાય છે કે આ માણસ કોઈ જુદી જાતનો છે. આપણે અત્યારે એક સ્થિતિમાં હોઈએ, જ્યારે પરિવર્તન પામીએ ત્યારે જુદી જ કક્ષામાં જઈને ઊભા રહીએ કે નહીં? તો આ પ્રકારનું ધ્યાન એ પૂર્ણ યોગ છે. કેટલું સરળ ભગવાને બતાવ્યું, અષ્ટાંગ યોગ સાધવો, હઠ યોગ સાધવો, એ કેટલી માથાકૂટની વાત, અને તે અત્યારના યુગમાં. ઇઝ ઇટ એવર પોસિબલ? શું આ શક્ય છે? એના પુસ્તકો વાંચીને શું કરવાના? જે પુસ્તકની અંદર રહેલું જ્ઞાન આપણા જીવન ઘડતરમાં કામ ન આવે તો તેનો ઉપયોગ ખરો? જે ભોજન ખાવામાં જ કામ ન આવે તો એ ભોજન કામનું ખરું? તો જગત આખું પુસ્તકોના ખડકલાના ખડકલા પડ્યા છે, પણ એ કામના શું? તો કે જીવન ઘડતરમાં ઉપયોગ થાય એ કામનું. તો મને એમ લાગે છે કે બધા પ્રશ્નોનો ઉકેલ શ્રીજી મહારાજની મૂર્તિ. જેમ અનેક રોગની ઔષધિ એક, એના જેવું છે અનેક પ્રશ્નોનો ઉકેલ એ ભગવાનનું રમણીય સ્વરૂપ. મહારાજ કે, મને બધાએ કરતા નિસ્વાર્થ પ્રાર્થના વધુ ગમે છે. સેલ્ફલેસ પ્રાર્થના ભગવાનના સુખ તરફ દોરી જનારી છે. માટે દેટ સેલ્ફલેસ પ્રેયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તે નિસ્વાર્થ પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ તો જરૂર ભગવાન આપણા ઉપર કૃપા કરે. સૂર્યના પ્રકાશમાં આપણે બેઠા હોઈએ તો સૂર્યનારાયણને કહેવું પડે કે અમારા ઉપર પ્રકાશ ફેંકો? પણ છતાં કહેવું પડે, કહેવાની જરૂર નથી છતાં પણ કહેવું પડે. એ એટલા માટે કે એ તડકાનો, એ દિવ્ય પ્રકાશનો આપણા ચૈતન્યને અનુભવ થતો નથી. એટલે અનુભવ કરવા માટે આવરણ છે, એને ભેદવા માટે પ્રેયર ઇઝ ધ પાવરફુલ વેપન. પ્રાર્થના એ શક્તિશાળી હથિયાર છે, બરાબર? એટલે મહારાજને ગમતી વસ્તુ તો મહારાજના સ્વરૂપને પ્રાર્થના સેલ્ફલેસ કરવી, એ તો સરસ રીતે રોજ કરવી અને મહારાજને કહેવું કે હે મહારાજ, તમારી કૃપા ઉતરે તો જ તમારું સ્વરૂપ મને સરસ દેખાય, બરોબર? બધાએ મારા સંકલ્પ વિકલ્પ દૂર થઈ જાય તો નખથી શિખા પર્યંત મૂર્તિ પહેલાં દ્રઢ કરવી, એક જ સ્વરૂપ રાખવું, પ્રયત્ન કરવો. આ એક સૌભાગ્યની વાત તો ખરી ને? પછી જુઓ કે આપણને એમ લાગશે કે આપણે કંઈક પહેલાં કરતા બદલાયેલા છીએ, બરોબર? આગળ વધ્યા છીએ એવું લાગશે. તમે બીજા ગમે એટલા પ્રયત્ન કરો તો પણ 15 વર્ષ, 20 વર્ષના થાવ, 30 વર્ષના થાવ કે 40 વર્ષના થાવ, તો તમે છો તેવી ને તેવી સ્થિતિમાં તમને લાગશે. આગળ વધેલા નહીં લાગો, ઉંમરમાં વધેલા લાગશો, આ લોકની વિદ્યામાં આગળ વધેલા. પણ આંતરિક રીતે જ્યાં છો ત્યાં જ જેવા લાગશો. વિચારો, આપણે નાના હતા ત્યારે વધારે ઇનોસન્ટ હતા. દેટ મીન્સ વી હેવ ગોન બેકવર્ડ, પાછા પડ્યા. તો હવે આ ધ્યાન, ધ્યાન એટલે ભગવાનનો સંબંધ ખરો કે નહીં? તો પરમાત્માનો સંબંધ એટલે નરી નિર્મળતા. તો આપણને એ સ્વરૂપ બદલી નાખ્યા વગર રહે ખરી? આપણા આવરણ હટાવતી જ જાય અને આપણને આનંદ આવે. તો આપણે બધા હવે ધ્યાન શરૂ કરી દઈએ, બરોબર? એવી એકદમ સ્થિતિ એવી આવે કે તમને ક્યાંય જવાની જરૂર જ ન લાગે. એમ ન થાય કે લાવો હું મંદિર જાઉં, ન પણ જાઓ. પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા ને, તેમને જ્યારે ભગવાનનું દર્શન થયું તો 13 વર્ષ સુધી મંદિરમાં ઓરડા હોય ને જ્યાં એમનું આસન ત્યાં જ પડ્યા રહેતા, મંદિર બહાર જ નહોતા નીકળતા. ત્યારે મહારાજ પ્રત્યક્ષ બિરાજતા હતા, એમના દર્શન કરવા નહોતા જતા. ત્યારે કોઈને એમ થયું કે આ શું, મહારાજના કોઈ દિવસ દર્શન નહીં? તો કોઈકે એમ કહ્યું કે સ્વામી, મહારાજના દર્શન કરવા તો ચાલો, હું તમને લઈ જાઉં. તો કહે લઈ જા. તો થોડેક લઈ ગયા ને કોઈકે મશ્કરી કરી કે સ્વામી, હવે શું આટલા વર્ષે નીકળવાનું? તો કહે ભલે તું કહે એમ, લઈ જા ત્યાં. કોઈકે મહારાજને પૂછ્યું ત્યારે મહારાજ કહે તેમને આવરણ ને અંતર બધાએ દૂર થઈ ગયા છે. એમને ગઢડું, અક્ષરધામ બધું જ હસતા મળશે. હવે અહીં શું આવે? એ નથી આવતા એમ કેમ કહેવાય? તું દૂર છે પણ એ દૂર નથી. તું નજીક છે છતાંય દૂર છે, એ દૂર છે છતાંય મારી સાથે એક રૂપ છે. એમ એ ભગવાનનું સ્વરૂપ ખૂબ દ્રઢ થઈ જતા તમને પછી મંદિર જવું, જાઓ તો સમાસર થે, નહીં કે સુખમાં ફરક પડે. તમને એમ ન લાગે કે આજ મંદિરમાં ગયા તો મહારાજના દર્શન સરસ થયા, તેમ સુખમાં ફરક ન પડે. અત્યારે જેવું સુખ છે તેવું ગમે ત્યાં જાઓ, છપૈયા જાઓ તોય એવું ને એવું લાગે જેવું અત્યારે છે. એ સ્વરૂપ સાથે એકતા થવી જોઈએ, તો એ સ્વરૂપને નિરખી અને ખૂબ દ્રઢ કરવું અને મહારાજને પ્રાર્થના કરવી જોઈએ, નિષ્કામ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સારાંશ: સુકૃત ઉદય થાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન ઓળખાય, અનાદિ મુક્તનો જોગ મળે ત્યારે મહારાજનું તત્વજ્ઞાન સમજાય, ચૈતન્ય જ્યારે મહારાજના તેજ સાથે વિલીન થાય ત્યારે સમગ્ર ચૈતન્ય ઇન્દ્રિયોનું કામ કરે, પોતાને ગમતું ભગવાનનું સ્વરૂપ લઈ તેને નિરખવું, દેહભાવ કાઢી નાખીને નિરખવું, ચૈતન્યનો અણુ અણુ આંખ બની મહારાજને જુએ છે. આપણી ચૈતન્ય પ્રકૃતિ ભગવાનના તેજ સાથે મળી સાકાર થાય છે, છતાં તે જગ્યા રોકતી નથી, કારણ કે એ દિવ્ય છે. એનો આકાર ભગવાનના જેવો જ થઈ જાય છે અને ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે, મસ્તકે મસ્તક, ચરણે ચરણ. ત્યારે એ રોમે રોમ સુખ ભોગવે, પરંતુ પહેલા મૂર્તિ એકદમ સ્પષ્ટ થવી જોઈએ. જ્યાં જોઈએ ત્યાં નજર સમક્ષ એ મૂર્તિ જ દેખાવી જોઈએ. પરિશ્રમ કરવો પડે, સાત્વિક ગુણ પ્રવર્તતો હોય ત્યારે ધ્યાન કરવું. બ્રહ્મ મુહૂર્તમાં કે રાત્રે ઊંઘ ઉડે ત્યારે પણ ધ્યાન કરાય. ધ્યાન કરવું એ પૂર્ણ યોગ છે. બધા પ્રશ્નોનો ઉકેલ મૂર્તિ છે. નિસ્વાર્થ પ્રાર્થનાથી ભગવાન રાજી થાય માટે એ કરવી. આવરણો હટાવવા પ્રાર્થના શક્તિશાળી હથિયાર છે. ધ્યાન ન કરનારની આંતરિક પ્રગતિ અટકી ગયેલી લાગે છે. મૂર્તિ સળંગ દેખાયા પછી મંદિર જવાની આવશ્યકતા ન રહે.